चरणोन्नति करा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्न पंचैते परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
जैन सिद्धांत प्रश्नोत्तरमाला भाग बीजो प्रश्न 124। कॉम्प्यूटर में गो टू पेज नंबर 347। कॉम्प्यूटर में गो टू पेज नंबर 347। अपने प्रश्न 123 में ये बात आई કે જગતમાં બધું ભવિતવ્ય નિયતિ આધીન છે, તેથી ધર્મ થવાનો હશે ત્યારે થશે, એ માન્યતા બરાબર છે, એ વાત આવી। એટલે એમાં ઉત્તરમાં કહ્યું કે ના, કેમ કે તેમ માનનાર જીવે પોતાનો જ્ઞાયક સ્વભાવ પુરુષાર્થ આદિ પાંચ સમવાયને એકી સાથે માન્યા નહીં, પરંતુ એકલા ભવિતવ્યને જ માન્યું, તેથી તે માન્યતાવાળાને શાસ્ત્રમાં એકાંત નિયતિવાદી ગૃહિત મિથ્યાદ્રષ્ટિ કયા છે। આ આપણે ફરીથી લઈએ છીએ। શું પ્રશ્ન છે 123માં? કે નિયતિ પ્રમાણે નિયતિને આધીન બધું થાય છે, જગતમાં બધું જે કંઈ થાય છે તે ભવિતવ્ય એટલે જે થવાનું છે તે થાય છે, તેથી અમારો ધર્મ થવાનો હશે ત્યારે થશે એમ કરી અને જો આપણે પ્રમાદ કરીને બેસી જઈએ તો એ વાત બરાબર કહેવાય કે કેમ? આપણે એમ કહીએ ને કે ક્રમબદ્ધ પર્યાય છે અને બધું જ્યારે થવાનું હશે ત્યારે થશે, તો એમાં અમે શું કરીએ? અમારે અત્યારે એવા પુણ્ય છે કે અમારે એવો ધર્મ થાય છે, આવું ઘણા લોકો બોલતા હોય છે, અમને તો કર્મ નડે છે અને કર્મને કારણે થઈને કઈ ધર્મ થઈ શકતો નથી, ને આ જે માન્યતા હોય મનમાં એટલે એ પ્રમાણે પાછા બોલે। તો આ વાત બરાબર છે કે ભાઈ જયારે થવાનું હોય ત્યારે જ ધર્મ થશે, ત્યાં સુધી કંઈ થવાનું જ નથી એવી માન્યતા માનવી જોઈએ કે કેમ? સમ્યક દર્શન જયારે થવાનું હશે ત્યારે થશે, એમાં અમે શું કરીએ? તો એવી માન્યતા હોય તો શું કહેવાય, બરાબર કહેવાય કે ન કહેવાય? અહીંયા પ્રશ્ન પૂછ્યો છે ને કે ધર્મ થવાનો હશે ત્યારે થશે, જગતમાં બધું ભવિતવ્ય એટલે નિયતિ પ્રમાણે જેમ થાય છે તેમ થાય છે, જે થાય છે જે થવાનું છે તે કાળે થશે, અહીંયા કાળને બદલે ભવિતવ્ય લીધું છે, પાંચ સમવાય આપણે કર્યા એમાં પાંચ સમવાયની અંદર આમાં ભવિતવ્ય લીધું છે। ભવિતવ્ય એટલે નિયતિ, જે નક્કી છે એ જ થશે, જે નક્કી છે એ જ થશે એને ભવિતવ્ય કહીએ છીએ। તો નક્કી છે એ જ થવાનું છે, પાંચ સમવાયમાંથી એક સમવાય લીધો, તો હવે આ માન્યતા બરાબર નથી। કેમ બરાબર નથી? કે પાંચ સમવાયમાંથી એણે એક સમવાય જ લીધો, ભવિતવ્યને લીધું, બાકીના ચાર સમવાય તો ખરા ને, સ્વભાવ છે બરાબર છે, પુરુષાર્થ છે, પછી નિમિત્ત તરીકે કર્મ નું હોવું, કર્મનો ઉદય થવો અથવા તો કર્મનો અભાવ થવો બરાબર, અને કાળ એટલે જે જે કાળે થવાનું છે તે કાળલબ્ધિ જે કહીએ છીએ તે, એમ બાકીના ચાર સમવાય જે છે એને ન લીધા અને માત્ર ભવિતવ્ય એકને જ લીધું, તો પાંચ સમવાય પૂરા થાય ત્યારે થાય ને, એ સિવાય કાર્ય થાય ક્યાંથી? એટલે પાંચે સમવાય માંથી એકને લઈને જો આમ કહેવામાં આવે તો આ માન્યતા બરાબર કહેવાય નહીં। એટલે એ વાત અહીંયા સમજાવી છે. કેમ કે તેમ માનનાર એટલે આ ભવિતવ્ય ને આધીન છે ને જયારે ધર્મ થવાનો હશે તેમ થશે એવું માનનાર એ જીવ પોતાનો જ્ઞાયક સ્વભાવ એને ભૂલી ગયો છે. એનો તો એને વિચાર કર્યો નથી, એને નિમિત્તનો પણ વિચાર કર્યો નથી કે એ વખતે કર્મની અવસ્થા ઉદયરૂપ હશે અથવા તો અભાવરૂપ હશે એનો પણ એને વિચાર કર્યો નહીં, કાળનો પણ એને વિચાર કર્યો નહીં, અને પુરુષાર્થ પોતે પુરુષાર્થ કરશે એનો પણ એને વિચાર કર્યો નહીં. અને એમ જ કહી નાખ્યું કે જયારે થવાનું હશે ત્યારે થશે ભવિતવ્ય, ભવિતવ્યને આધીન. એટલે પાંચ સમવાયને એને એકી સાથે માન્યા નહીં, પરંતુ એકલા ભવિતવ્યને જ માન્યું. તેથી તે માન્યતા એની બરાબર ન કહેવાય. એવી માન્યતા જે છે એ કેવી કહેવાય, પાંચમાંથી એક વસ્તુ પકડી એટલે એણે એકાંતે એક વાતને લીધી, એટલે એ એકાંત મિથ્યા દ્રષ્ટિ થયો એ એકાંતે. હવે એમાં એણે શું પકડ્યું, નિયતિ પકડી, ભવિતવ્ય એટલે એકાંત નિયતિવાદી મિથ્યા દ્રષ્ટિ થયો. અને આ મિથ્યા દ્રષ્ટિ થયો એમાં એને મિથ્યાત્વ કયા પ્રકારનું છે, પહેલેથી ચાલ્યું આવતું મિથ્યાત્વ નથી, એણે પોતે નવું પકડ્યું એટલે ગૃહિત મિથ્યાત્વ થયું. એટલે જે આવી માન્યતા ધરાવે એને શું કહેવામાં આવે કે એકાંત નિયતિવાદી ગૃહિત મિથ્યા દ્રષ્ટિ. શું કહેવામાં આવે, એકાંત નિયતિવાદી ગૃહિત મિથ્યા દ્રષ્ટિ. આ જ રીતે ભવિતવ્યની જગ્યાએ બીજી વસ્તુ મૂકી દેવામાં આવે તો પછી એ પ્રમાણે થાય, એ પણ એમાં એકાંત થાય. પછી આ નિયતિવાદીની જગ્યાએ બીજું જે મૂક્યું હોય એ લેવામાં આવે. કાળને મૂકીને 122માં વાત લીધી ને, એટલે એમાં એકલું કાળ પાકશે ત્યારે થશે ધર્મ, કાળ લબ્ધિ પાકશે ત્યારે, એમ જે કહેવામાં આવ્યું હોય એવી માન્યતા લઈને તો એમાં પણ એ જ વાત થઈ. તો એમાં શું થાય કે એકાંત કાળવાદી ગૃહિત મિથ્યા દ્રષ્ટિ, એમ 122માં આપણે લીધું હતું, 122 પ્રશ્નમાં. અહીંયા કાળને બદલે ભવિતવ્ય એમને માન્યું છે. મૂળ વસ્તુ તો કહેવું એ છે કે પાંચે સમવાય હોય તો થાય, અને સાચી વસ્તુ તો એ છે કે પાંચ સમવાયની અંદર પુરુષાર્થ સિવાયના જે ચાર સમવાય છે, પુરુષાર્થ સિવાયના ચાર સમવાય કયા, તો કે સ્વભાવ, વસ્તુનો સ્વભાવ, એવો સ્વભાવ હોય તો એમાં એ કાર્ય થાય. વસ્તુનો સ્વભાવ જ ન હોય તો પછી ક્યાંથી થાય, ભૂતગળની અંદર કંઈ જ્ઞાન થતું નથી. આપણે એમ કહીએ કે ભાઈ આ સામે પડેલા કોમ્પ્યુટરને જ્ઞાન થાય કે અહીંયા પડેલા અહીંયા ડેસ્કને જ્ઞાન થાય, તો થાય એ નથી થતું, કેમ કે એનો સ્વભાવ જ્ઞાન કરવાનો છે જ નહીં. એટલે મૂળ વસ્તુનો સ્વભાવ હોવો જોઈએ, જે કંઈ કાર્ય થાય એ એના સ્વભાવમાં આવવું જોઈએ, એ સ્વભાવગત હોય તો જ થાય, નિતર થાય નહીં. દરેક વસ્તુમાં દરેક વસ્તુ કંઈ થોડી થાય છે, દરેક વસ્તુની અંદર દરેક વસ્તુ ન થાય, એના ગુણ હોવા જોઈએ એની અંદર તો થાય. પૂતગળની અંદર પૂતગળના ગુણ, સોનું છે તો સોનાનો ગઠ્ઠો છે એમાંથી બંગડી થાય, સોનાની બંગડી થાય, કેમ કે એનો સ્વભાવ છે સોનાનો કે એમાં ફેરફાર થાય, પર્યાય બદલાઈ શકે અને બંગડી બની શકે, એનો સ્વભાવ છે તો થાય છે. પણ એ સોનાની જગ્યાએ તમે બીજું કંઈક લો, પાણી લો, તો એમાં બંગડી થાય ન થાય, કે એનો સ્વભાવ નથી. પાણીનો સ્વભાવ શીતળતા છે. એટલે જીવનો સ્વભાવ છે ધર્મ કરવાનો, જ્ઞાન કરવાનો, તો એને સમ્યક દર્શન થાય. એટલે એ પહેલી વસ્તુ છે, તે સ્વભાવ છે, એ સ્વભાવ છે તો એની એ રીતે પરિણિતિ થાય છે. બીજી વસ્તુ જે છે એ નિમિત્ત કારણ તરીકે લઈએ તો કર્મનો અભાવ હોય અથવા તો એવું કર્મમાં, કર્મ ઉદયમાં આવ્યું હોય ત્યારે એ બને છે. એવું કર્મ ઉદયમાં આવે ત્યારે જ એ વાત બને, અથવા તો એવી રીતે કર્મનો અભાવ થાય, ક્ષય થાય, ઉપશમ થાય ત્યારે બને. પછી કાળ છે, એટલે કે જ્યારે કાળ પાક્યો હોય ત્યારે, એટલે એ સમયે એ થવાની હોય, એની એ જન્મ ક્ષણ હોય, એની એ કાર્ય થવાની એ જન્મ ક્ષણ હોય ત્યારે એ કાર્ય થાય છે. ત્યારે જ એ કાર્ય થાય છે. એ સિવાય એ કાર્ય થતું નથી. એટલે આપણે ઘણી વખત એકલા એક કાળને જ લઈને બેસી જઈએ છીએ, એકલા કાળને જ લઈએ છીએ, બીજું આપણે લેતા જ નથી. અને પછી છે ચોથું છે ભવિતવ્ય, કે એ જે પર્યાય થઈને જે નૈમિતિક છે એને ભવિતવ્ય કહેવાય. એટલે એમ જ થવાનું હોય, એમ જ થવાનું એ ભવિતવ્ય. એટલે આ ચાર વસ્તુ ઉપર તો આપણો કોઈ કંટ્રોલ નથી, પણ પાંચમી વસ્તુ જે છે તે પુરુષાર્થ છે. પુરુષાર્થ જીવનો હોય, પુરુષાર્થ પોતે કરે ત્યારે થાય. એટલે સમ્યક દર્શનની વાત, ધર્મની વાતો, એમાં બાકીના ચારે સમવાય તો એને કારણે જ છે. પણ જીવ જે કરી શકે છે તે પુરુષાર્થ છે. એટલે જીવ જો પુરુષાર્થ નથી કરતો તો એને ધર્મ થતો નથી, સમ્યક દર્શન થતું નથી. એટલે પુરુષાર્થ જીવનો છે. એટલે પાંચ સમવાય આપણે કહીએ કે પાંચ સમવાય હોય ત્યારે કાર્ય થાય, એ વાત તો સાચી છે. પણ એમાં જીવનો પુરુષાર્થ મહત્વનો છે. સૌથી મહત્વનો એમાં કંઈ હોય તો જીવનો પુરુષાર્થ છે. એ પોતે બાકીના ચાર સમવાયના નામ આપી અને પુરુષાર્થ નથી કરતો એનો પ્રમાદ છે, એની આળસ છે, એની લેઝીનેસ છે. અને એવો જીવ અનંત કાળ સુધી પછી સંસારમાં રખડે છે. કેમ અનંત કાળ સુધી સંસારમાં રખડે? કે એને જ્ઞાન કરવું નથી, એને ધર્મ કરવો નથી, અને પછી પુરુષાર્થ કર્યા વગર એ કંઈ પણ બહાનું બતાવી અને એનાથી વિમુખ થાય છે. સમ્યક દર્શન પ્રગટ કરવું હોય તો એ કરી શકે, અને કરવા માટેનો પુરુષાર્થ એને કરવો જોઈએ. એને બદલે એ એવું બહાનું બતાવે કે ભવિતવ્ય જ્યારે થવાનું છે ત્યારે સમ્યક દર્શન થશે. આવું જે બોલે છે અને આવી એ મિથ્યા માન્યતા લઈને બેઠો છે એનો પ્રમાદ છે. જો ફરીથી કહું, ઘણા લોકો હજી બે સ્વાધ્યાયમાં આવે છે, પણ એમને પણ એમ છે કે ભાઈ સમ્યક દર્શન તો જ્યારે થવાનું હશે ત્યારે થશે. જો આવી માન્યતા સાથે તમે સ્વાધ્યાયમાં આવતા હો તો તમારી મોટામાં મોટી ભૂલ છે. પાંચે સમવાયમાં પુરુષાર્થ તમારો છે, બાકીના સમવાય તો આવીને મળવાના જ છે. નિમિત્ત વગેરે બધું જ થશે. તમારો પુરુષાર્થ ઉપડે અને ધર્મ ન થાય એમ બને જ નહીં. એટલે એ ઊંધી માન્યતા પકડવી નહીં. બીજા ચાર સમવાયની ચિંતા પણ કરવી નહીં. બાકીના ચાર સમવાય તો મળી જ જવાના છે, પણ તમે પુરુષાર્થ ઉપાડો. પોતાનો પુરુષાર્થ નથી ઉપાડવો અને પછી આવા બહાના બતાવીએ તો એનો અર્થ શું થયો? કે પોતાને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન જોઈતું નથી. એનો અર્થ એમ થયો કે એને અંદરમાંથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન જોઈએ એવી લગ્ની લાગી નથી, ને એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન જોઈતું નથી. એનો એને જાણે અજાણે નિષેધ કર્યો. અને આવો નિષેધ કરનાર જીવ છે એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થતા ઘણો લાંબો કાળ લાગી જશે, ઘણા ભવ થશે. એને પછી જ્ઞાનની એવી હીણી દશા થશે, એટલે કે એવી પર્યાયમાં જવાનું થશે કે ત્યાં એ જ્ઞાન કરી શકે નહીં, એવી પર્યાયમાં જવું પડશે. આપણે જાણીએ છીએ કે એકેન્દ્રિયને કેટલું જ્ઞાન છે, એકેન્દ્રિયને જ્ઞાન કરવાની શક્તિ કેટલી છે? બહુ જ ઓછી છે, અલ્પ, અતિ 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 અલ્પ છે. નિગુદના જીવને એમ કહેવાય કે અનંત અક્ષરના અનંતમાં ભાગે એ જ્ઞાન કરે. અક્ષરનો અનંતમો ભાગ એટલું એ જ્ઞાન કરી શકે, એટલો એનો જ્ઞાનનો ઉઘાડ છે. એવી હીણી દશામાં વિચારો શું કરવાનો છે? એટલે આપણે જ્યારે પચેન્દ્રિય થયા છીએ અને સંઘની પચેન્દ્રિય, સંઘની પચેન્દ્રિય એટલે મનથી આપણે વિચારી શકીએ છીએ, બરાબર છે, આપણને બુદ્ધિ પણ મળી છે, અને પાછું વધારામાં સૌથી મોટી વસ્તુ કે આપણને એ સમજ મળી છે, આપણે સમજી શકીએ છીએ, અને જૈન દર્શન મળ્યું છે, એની સાથે રૂચિ મળી છે, તો પછી પુરુષાર્થ બધો સમ્યક દર્શન સંકિત પ્રગટ કરવા માટે જ હોવો જોઈએ. બીજું બધું ગૌણ કરી દેવાનું, મુખ્ય તો એ જ કાર્ય હોય. આવા સંયોગો વારંવાર મળતા નથી. મનુષ્ય ભવ જે છે એ 2000 સાગરોપમની અંદર 24 ભવ મળે છે એવું શાસ્ત્રમાં કથન છે. 2000 સાગરોપમનો કાળ ત્રસનો, એ ત્રસ કાળ એટલે બે ઇન્દ્રિયથી ઉપરનો કાળ, બે ઇન્દ્રિય અને એથી ઉપર પાંચ ઇન્દ્રિય સુધી, અંગની સુધી, એવી બધી જે પર્યાયો મળે એને આપણે ત્રસ પર્યાય કહીએ છીએ. એ બધી ત્રસ પર્યાય, તો એ ત્રસ પર્યાયનો કાળ જે છે તે 2000 સાગરોપમનો હોય, અને ત્યાર પછીથી પાછો જીવ ઇતરની ગોદમાં ચાલ્યો જાય છે. ત્યાં સુધીમાં એ કંઈ નથી કરી શકતો, તો પાછો ઇતરની ગોદમાં જાય છે. તો 2000 સાગરોપમના કાળમાં જો ખરેખર 24 ભવ જ મનુષ્યના મળતા હોય, એમાંનો આ જો એક ભવ હોય, તો પછી મનુષ્ય ભવનું મહત્વ કેટલું કહેવાય. અને એમાં એ મનુષ્યના ભાવ તો ગમે તેવા બધા આપણે જોઈએ છીએ, જાત જાતના લોકોને આપણે જોઈએ છીએ, જાત જાતના મનુષ્યને જોઈએ છીએ, જેમને ધર્મની સમજ નથી ને ધર્મની સમજ પમાડવી પણ મુશ્કેલ છે, એવી ઊંધી માન્યતા જીદ કરીને બેસી ગયા હોય કે એમને તમે ધર્મ સમજાવી પણ ન શકો. બીજા જૈનમાં છે તો પણ એમને રૂચિ નથી થઈ, એટલે બધી રીતે બધું મળ્યું હોય એવા તો બહુ જ ઓછે ઓછા જીવ હોય છે, અને એને આ મળ્યું હોય ત્યારે એને પ્રમાદ ન કરવો જોઈએ, આવી ઊંધી માન્યતાઓ પકડવી ન જોઈએ. કેટલાક લોકો શાસ્ત્રોનો અભ્યાસ કરે ને એમાંથી ઊંધી માન્યતા પકડી અને એને એપ્લાય કરે સમજ્યા વગર, અધૂરો અભ્યાસ હોય એટલે પોતાનો પ્રમાદ છે એ એવી ઊંધી માન્યતાની પાછળ એ છુપાવે. પ્રમાદ પોતાનો છે પણ અહીંયા છુપાવે છે પ્રમાદને. કેવી રીતે? તો કે ભવિતવ્યથી, કે જ્યારે થવાનું હશે ત્યારે ધર્મ થશે, જ્યારે સમ્યક દર્શન થવાનું હશે ત્યારે થશે. પોતાને કંઈ કરવું નથી. જો આપણે દ્રષ્ટાંતને સમજીએ છીએ અને સાથે સાથે દ્રષ્ટાંતમાં રહેલા ભાવને પણ સમજીએ છીએ, બરાબર છે. તો આ વાત આપણે 123માં લીધી હતી, પણ આજે ફરીથી લીધી છે, કેમ કે કેટલાકે ગંભીરતાપૂર્વક નહીં લીધી હોય એટલે ફરી યાદ કરાવવા માટે. આજથી આજે આપણે આગળ સ્વાધ્યાય જે કરીએ છીએ, પ્રશ્ન 124, એમાં કહે છે કે પાંચે સમવાયમાં દ્રવ્ય ગુણ પર્યાય કોણ કોણ છે? દ્રવ્ય શું છે, ગુણ શું છે, પર્યાય એ પાંચ સમવાયમાં તમે બતાવો. બહુ પ્રશ્ન અઘરો લાગે છે પણ જવાબ વાંચીએ એટલે સમજાય તેવું છે. જો સામાન્ય જ્ઞાયક સ્વભાવ તે દ્રવ્ય, અને બાકીના ચાર છે તે પર્યાય. સામાન્ય જ્ઞાયક સ્વભાવ તે દ્રવ્ય, અને બાકીના ચાર છે તે પર્યાય. સહેલું થઈ ગયું? દ્રવ્ય હોય એટલે એમાં ગુણ આવી ગયા. આમાં દ્રવ્ય ગુણ પર્યાય કહ્યું છે ને, એટલે એમાં દ્રવ્ય હોય એમાં ગુણ આવી ગયા. દ્રવ્ય બને કેવી રીતે? કોઈ પણ દ્રવ્ય શું છે? તો કે ગુણોનો પિંડ છે. આપણે શરૂઆતમાં જ કરી ગયા છીએ વ્યાખ્યા કે ગુણો ભેગા થાય એ જ દ્રવ્ય બને છે. દ્રવ્ય જુદું છે ને એમાં ગુણ રહ્યા છે એમ નથી, ગુણોનો પિંડ એ જ દ્રવ્ય છે, ગુણોનો સમૂહ એટલે દ્રવ્ય. તો જ્ઞાયક સ્વભાવ એ દ્રવ્ય છે, અને બાકીના ચાર જે છે એ બાકીના ચાર છે તે પર્યાય છે. પાંચ સમવાયમાંના બાકીના ચાર એ પર્યાય છે. હવે પ્રશ્ન 125, કે જ્યાં સુધી દર્શન મોહ કર્મ માર્ગ ન આપે ત્યાં સુધી સમ્યક દર્શન ન થાય એ માન્યતા બરાબર છે? જો અહીંયા શું માન્યતા લીધી છે? કર્મની વાત લીધી. દર્શન મોહનીય કર્મ ન જાય ત્યાં સુધી સમ્યક દર્શન ન થાય એવી માન્યતા. આમાં પણ આપણે જોઈએ તો એક જ લીધું, કર્મને લીધું, કર્મનો અભાવ થવો એટલે એનો ક્ષય થાય અથવા તો ઉપશમ થાય. દર્શન મોહનીયનો ઉપશમ ન થાય, ક્ષય ન થાય ત્યાં સુધી સમ્યક દર્શન ન થાય. એમ જો એકાંતે માની લઈએ તો શું થયું? કે બાકીના ચાર સમવાયનો આપણે નિષેધ કર્યો, બાકીના ચાર સમવાયને આપણે માન્યા નહીં. બીજા ચાર સમવાય તો છે ને આપણે, તો આ જે પેલા 123માં જે વાત હતી એના જેવું જ થયું. 122માં 123માં તું એના જેવું જ આ પણ શું થયું? ગૃહિત મિથ્યાત્વ થયું. એક સમવાયને માનવો એકાંતે, બીજા ચારને નહીં માનવા એવું થયું, બરાબર છે. એટલે આ માન્યતા કેવી છે? એ ખોટી છે. અને એમાં પછી શું થાય? આપણે પેલામાં જેમ એકાંતે કહ્યું એમાં એકાંતે જ થઈ જશે, એ ગૃહિત મિથ્યાત્વ થયું. અને પેલામાં નિયત હતું તો આની અંદર કર્મ થશે, કર્મવાદીની. તો 125માં જેમ કહ્યું છે એનો આપણે વિચાર કરીએ. 125 ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે કે જ્યાં સુધી દર્શન મોહ કર્મ, દર્શન મોહનીય કર્મ, મોહનીય કર્મના બે ભાગ, એ બધાને હવે આવડે છે, ઘણી વાર કર્યું છે આપણે. દર્શન મોહનીયના ત્રણ એટલે મોહનીયના બે ભાગ, મોહનીયની બે ભાગ કરીએ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. એમાં દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિ અને ચારિત્ર મોહનીયની 25 પ્રકૃતિ. એટલે દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિમાં પહેલી પ્રકૃતિ જે છે તે મિથ્યાત્વ. તો એ મિથ્યાત્વ જાય નહીં ત્યાં સુધી સમ્યક દર્શન ન થાય, એ માન્યતા બરાબર છે. તો એકાંતે એવી માન્યતા બરાબર નથી, એ માન્યતા મિથ્યા છે. કેમ કે તે જીવે પુરુષાર્થ વડે જ્ઞાયક સ્વભાવી આત્માની સન્મુખ થઈને એકી સાથે પાંચ સમવાય માન્યા નથી. પાંચે સમવાય માનનાર તો ભગવાન આત્મા પોતાનું નિજ સ્વરૂપ જે છે એની સન્મુખ થઈ અને પુરુષાર્થ ઉપાડે અને પાંચે સમવાય પૂરા થાય ત્યારે જ સમ્યક દર્શન થાય એમ માને. એમ ન માને કે દર્શન મોહનીયને કારણે નથી થતું, એ માર્ગ ના આપે ત્યાં સુધી સમ્યક દર્શન ન થાય, એવી એકાંત માન્યતા એની હોય નહીં. તે તો માત્ર કર્મની ઉપશમ આદિ અવસ્થાને જ માને છે. એ માત્ર દર્શન મોહનીયને માનતો હોય તો એનો અર્થ શું થયો કે માત્ર એ કર્મ જે છે એનો ઉપશમ થાય એને માને છે, બીજા ચાર સમવાયને માનતો નથી. તેથી તેવા વિપરીત માન્યતાવાળા જીવને એકાંત કર્મવાદી દૈવવાદી ગૃહિત મિથ્યા દ્રષ્ટિ કહ્યો છે. એકાંતે કર્મને માને છે અને બાકીના ચાર સમવાયને નથી માનતો એવો ગૃહિત મિથ્યા દ્રષ્ટિ કહ્યો છે. બરાબર છે. આ આપણે 122 ને 123 સમજ્યા છીએ એટલે 125 સહેલાઈથી સમજાય તેવું છે. હવે એના પછી પ્રશ્ન 126, તો કે ત્યારે મોક્ષના ઉપાય માટે શું કરવું? હવે એમ કહીને મૂળ વાત ઉપર આપણને લઈ જાય છે. પ્રશ્ન તો આપ્યો છે પણ સાથે જે સમજવાનું છે તે વાત મહત્વની છે. તો એ ક્યાંથી લેવામાં આવ્યું છે એ અહીંયા આપ્યું નથી, બરાબર છે, પણ 125 છે તે ગોમઠસાર કર્મકાંડમાંથી લેવામાં આવ્યું છે. ગોમઠસાર એ કર્મનો ગ્રંથ છે, એ કર્મનો ગ્રંથ છે, મોટો કર્મનો ગ્રંથ છે. હવે અહીંયા 126માં જે પૂછ્યું તે આપણે લઈએ કે મોક્ષના ઉપાય માટે તો પછી શું કરવું જોઈએ. આ બધા પેલા ગૃહિત મિથ્યાત્વ લીધા, એક એક માન્યતા જે છે એ બધું લીધું ને એની સાથે હવે એ પણ સાથે લેવું છે કે મોક્ષના ઉપાય માટે શું કરવું જોઈએ. તો જવાબ આપ્યો છે અહીંયા કે જિનેશ્વર દેવના ઉપદેશ અનુસાર, જો આ જવાબ જે છે એ સાચો જવાબ છે, એ પ્રમાણ છે, એ ન્યાયથી બરાબર છે, સુસંગત છે અને જિનેશ્વરની વાણીમાં આવ્યો છે એવો જવાબ છે. એટલે જિનેશ્વર દેવના ઉપદેશ અનુસાર એમ આગળ શબ્દ મૂકી અને એમ જણાવ્યું છે કે આ વાત જે છે તે કોઈએ કલ્પનાથી કહી છે એમ નથી, એ સત્ય છે. તો કે જિનેશ્વર દેવના ઉપદેશ અનુસાર પુરુષાર્થપૂર્વક યથાર્થ ઉપાય કરવો, પુરુષાર્થપૂર્વક યથાર્થ ઉપાય કરવો. કેમ કે જે જીવ પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો સર્વ કારણો મળે છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે પાંચ સમવાય થવા જોઈએ ત્યારે જ કાર્ય થાય, એમાં એણે જે કરવાનું છે એ શું છે? પુરુષાર્થ. તો એ પોતે બરાબર પુરુષાર્થ કરે છે, યથાર્થ પુરુષાર્થ પણ થવો જોઈએ, ગમે તેવો નહીં, ખોટો પુરુષાર્થ, ઊંધો પુરુષાર્થ નહીં, પણ જેમ પુરુષાર્થ જિનેશ્વરની વાણીમાં આવ્યો છે એવો પુરુષાર્થ એ કરે છે તો પછી એને મોક્ષ થાય છે, એ મોક્ષનો ઉપાય છે. જે જીવ પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે એટલે મોક્ષ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે અને એનો પુરુષાર્થ પણ બરાબર યથાયોગ્ય થાય છે તો પછી બાકીના જે ચાર કારણ છે, બાકીના જે ચાર સમવાય છે એ મળી જ રહે છે, એની રાહ જોવી પડતી નથી, એ મળી જ જાય છે. પુરુષાર્થ સાચો ઉપડ્યો હોય તો બાકીના ચારે સમવાય મળી રહે છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે કાળલબ્ધિ ભવિતવ્ય અને ઉપદેશ આદિ કારણો મેળવવા પડતા નથી. ચાર કારણોની વાત કરીને ભવિતવ્ય જે થવાનું છે એ પણ મળી રહે છે. કાળલબ્ધિ એટલે જ્યારે એ કાળ છે તે, અને ઉપદેશ આદિ એટલે નિમિત્ત કારણ, એ વખતે જે નિમિત્ત કારણ મળવું જોઈએ તે પણ એને મળી રહે છે. એટલે એને માટે થઈ અને એને કંઈ કરવું પડે એમ નથી. એનો પુરુષાર્થ બરાબર થવો જોઈએ. યથાર્થ પુરુષાર્થ જો ઉપડ્યો છે તો પછી એમાં બાકીના જે છે ચાર એ એને મળી રહે છે, એમાં એને તકલીફ પડતી નથી. પણ જે જીવ પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો સર્વ કારણો મળે છે, અને જે ઉપાય કરતો નથી તેને કોઈ પણ કારણો મળતા નથી. એમ રાહ જોઈને બેસી રહ્યો હોય કે બધું જ્યારે થવાનું હોય ત્યારે થાય, એને તો કાંઈ મળતું નથી. જે પુરુષાર્થ ઉપાડતો નથી તો એને બાકીના ચાર સમવાય પણ મળતા નથી, કેમ કે એના હાથમાં શું છે, પુરુષાર્થ છે. બાકીના ચાર જે છે તો એને મળી રહે છે. જેને પુરુષાર્થ ઉપડે એને પછી બાકીના ચાર સમવાય મળી રહે છે, પણ જે પુરુષાર્થ ઉપાડતો નથી એને બાકીના ચાર કારણો પણ મળતા નથી, અને તેથી ધર્મની પ્રાપ્તિ પણ થતી નથી. એવો નિશ્ચય કરવો એટલે એ વાતને બરાબર સમજવી, એ વાતને બરાબર પકડવી કે પુરુષાર્થ નહીં કરે પોતે તો કંઈ થવાનું નથી. બીજી વાત કહે છે અહીંયા કે વિશેષ એમ છે કે જીવને કાળલબ્ધિ, ભવિતવ્ય, કર્મના ઉપશમ આદિ મળવાના હોતા નથી. પણ જ્યારે જીવ સ્વભાવ સન્મુખ પુરુષાર્થ કરે છે ત્યારે તે કારણો આવી મળે છે. સ્પષ્ટતા કરી, ઘણી સ્પષ્ટતા કરી દીધી. શું કહ્યું કે જીવ સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ કરે, પોતાના અંતરમાં જવાનો પુરુષાર્થ કરે છે, તો એનો સ્વભાવ જ એવો છે, મોક્ષનો સ્વભાવ જ છે. મુક્તિનો તો જીવનો સ્વભાવ જ છે. મુક્તિ ક્યાંયથી બહારથી લેવા જવી પડતી નથી. મુક્તિનો એનો સ્વભાવ છે. એટલે મુક્તિ માટે થઈને, મોક્ષને માટે થઈને એને બીજું કંઈ કરવા જવું પડતું નથી, એ સ્વભાવ છે. તો એવો સ્વભાવ જે છે પડ્યો છે, અને જો પુરુષાર્થ કરે છે તો પછી કાળલબ્ધિ, ભવિતવ્ય અને કર્મનો ઉપશમ એ તો બધું મળી જાય છે, એ બધું મળી જાય છે. એટલે પોતાનો સ્વભાવ જ એવો છે, તો એ સ્વભાવની એ સન્મુખ જશે અને પુરુષાર્થ કરશે તો એ સ્વભાવ એવો જ પ્રગટ થવાનો છે. કેવો સ્વભાવ પ્રગટ કરવાનો છે કે એની શુદ્ધ પર્યાય જ પ્રગટ થવાની છે. એ સ્વભાવ આત્માનો એવો જ છે, મુક્ત સ્વભાવ છે. મુક્તિની અવસ્થા તો આત્મામાં પડી જ છે. મુક્તિની અવસ્થા આત્મામાં અનાદિથી જીવમાં એ અવસ્થા પડી જ છે. એ કંઈ નવી ઉત્પન્ન કરવાની નથી. એ અંદરમાં પડેલી વસ્તુ જે છે, પ્રાપ્ત થયેલું છે, એની પ્રાપ્તિ કરવાની છે. એ પર્યાયમાં આવવું જોઈએ. શક્તિ અપેક્ષાએ એ મોક્ષની અવસ્થા જે પડી છે એને પર્યાયમાં પ્રગટ કરવાની છે. એટલે જીવનો સ્વભાવ મુક્તપણે રહેવાનો જ છે, અને એવો એ મુક્તપણે રહે એમાં કંઈ વિશેષ વાત નથી. એ સહજ વાત છે, એ સ્વાભાવિક વાત છે, એ એના હકની વાત છે. જીવનો એ સ્વભાવ છે, અને એ કોઈ પણ દ્રવ્ય પોતે પોતાના સ્વભાવે પરિણમે એમાં કોણ રોકે, એને કોઈ રોકી શકતું નથી. આ બહુ વિચાર કરવા જેવી વાત છે, બહુ એની પર મનોમંથન કરવા જેવી વાત છે કે જીવ પોતે પોતાના સ્વભાવે પરિણમન કરે એમાં એને કોણ રોકે, એને કોઈ રોકી શકે નહીં. દરેક દ્રવ્ય પોતે પોતાના સ્વભાવે પરિણમન કરે છે તો એમાં કોણ એને રોકે છે, કોઈ રોકતું નથી, કોઈ રોકી શકતું જ નથી. આપણે સિદ્ધાંતની વાત સમજીએ છીએ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી, તો પછી બીજું દ્રવ્ય એને રોકવાનું પણ નથી. તો જીવનો સ્વભાવ મુક્તિનો સ્વભાવ છે, અને એવું એનું મુક્ત સ્વરૂપ જ છે, એવું અનાદિથી છે, અનંત કાળ સુધી એમ જ રહેવાનું છે. તો એવું સ્વભાવ રૂપ એ મુક્તિનું સ્વરૂપ એ પ્રગટ કરી લેશે, એમાં પ્રગટ થવામાં એને કોઈ રોકી શકે એમ છે જ નહીં. આપણે કર્મને બધી જે વાત કરીએ બરાબર છે, એ તો બિચારા બીજા દ્રવ્ય છે, પર દ્રવ્ય છે, એને શું બગાડવાના છે, એ ક્યાંથી રોકે. એટલે પાંચ સમવાયની અપેક્ષાએ વાત કરતા હોઈએ ત્યારે પણ એમ જ છે, કે જો એનો પુરુષાર્થ ઉપડ્યો છે તો બાકીના ચાર તો એને મળી જ જવાના છે. તો એમાં પુરુષાર્થ શું કરવાનો છે એનો? તો કે એને જે સ્વભાવ છે એ સ્વભાવની સન્મુખ થવાનું છે અને પુરુષાર્થ કરવાનો છે. સ્વભાવની સન્મુખ જઈને પુરુષાર્થ કરે તો એને એ પ્રાપ્ત થાય, થાય ને થાય, એટલે સમ્યક દર્શન થાય અને પછી આગળ વધતા વધતા કેવળ જ્ઞાન થાય છે. વળી કર્મના ઉપશમ આદિક તો ઉદગળના પર્યાય છે, તેનો કરતા હર્તા આત્મા નથી. પણ આત્મા જ્યારે યથાર્થ પુરુષાર્થ કરે છે ત્યારે કર્મના ઉપશમ આદિ સ્વયં થઈ જાય છે. કર્મનો ઉપશમ થવો કે ક્ષય થવો એ કર્મનું જે થાય એ કોને કારણે થાય? કર્મ પૂદગળ છે તો પૂદગળનું કાર્ય કોણ કરે? કર્મ પોતે કરે, બીજું કોણ કરે? એટલે એનું જે કાર્ય થવાનું છે એનો ઉપશમ થવો કે ક્ષય થવો. ઉપશમ થવો એટલે શું? ઉપશમ થવો એટલે એ મંદ પડી જવું, એ ફળ આપવાની શક્તિ રૂપે ન રહે એને ઉપશમ થયો એમ કહેવાય. ક્ષય થવો એમ કહીએ તો એ પરમાણુઓ છૂટા પડી જાય. કર્મ શું છે? કારમણે રજકણોનો સમૂહ છે, સ્કંદ છે. તો એ કર્મ રજકણો જે છે એ ભેગા થયા છે અને એક કર્મ બન્યું છે, એક પ્રકૃતિ બની છે. એનું કોઈક ફળ આવે છે તો એ ફળ આપવાની સ્થિતિમાં ન રહે તો એનો ઉપશમ થયો કહેવાય, અને એ કર્મ રજકણો છૂટા પડી જાય તો એનો ક્ષય થયો કહેવાય. એટલે એ કાર્ય જે થાય છે તો પૂદગળમાં થાય છે અને એ પૂદગળનું કાર્ય પૂદગળના પોતાના કારણે થાય છે. એટલે અહીંયા કહે છે કે કર્મના ઉપશમ આદિક, એટલે બધું જ આવી જાય, એમાં જે કંઈ થાય એ ઉપશમ થાય, ક્ષય ઉપશમ થાય કે ક્ષય થાય, એ કર્મનું જે થાય છે તે બધું એ પૂદગળના પર્યાય છે. બરાબર છે? પૂદગળનું કાર્ય છે એટલે પૂદગળની પર્યાય છે, અને એનું કરનારું એટલે કરતા, અને એ કોણ છે? તો કે આત્મા નથી, એ પૂદગળ પોતે છે. એનો કરતા હર્તા શબ્દ મૂક્યો છે ને, કે એનું જે કંઈ કરે એ કોણ કરે છે? ભેગા થાય, બંધાય, કર્મ રચકણ અને કર્મ બંધ પડે અથવા તો છૂટા પડે અને ક્ષય થાય. તો આ જે થાય છે તે તો પૂદગળનું પોતાનું છે, એમાં આત્મા કંઈ કરતો નથી. આત્મા નિમિત્ત કારણ થાય છે, બાકી તો કંઈ કરતો નથી. એ બંધાય છે ત્યારે આત્માના જે ભાવ છે એ ભાવ એને નિમિત્ત કારણ બને છે, પણ એ નિમિત્ત તો ખરેખર તો કંઈ કરતું નથી, આપણે એ જાણીએ છીએ. તો અહીંયા કહે છે કે તેનો કરતા હતા આત્મા નથી. પણ આત્મા જ્યારે યથાર્થ પુરુષાર્થ કરે છે ત્યારે કર્મના ઉપશમ આદિ સ્વયં થઈ જાય છે. આ બાજુ આત્માનો પુરુષાર્થ ઉપડે છે તો પછી એ કર્મના ઉપશમ થાય કે કર્મનો ક્ષય થાય, એ સ્વયં થાય. એ આત્મા કરે છે એમ નથી. આત્મા તો પુરુષાર્થ શેનો કરે છે? પોતાના સ્વભાવ સન્મુખ જઈ અને પોતાના સ્વભાવ રૂપે પરિણમવાનો પુરુષાર્થ કરે છે. એ જ સમ્યક દર્શનનો પુરુષાર્થ છે અને એ જ કેવળ જ્ઞાનનો પુરુષાર્થ છે, એ જ નિશ્ચય ચારિત્ર છે. એટલે એવો પુરુષાર્થ કરે છે એટલે પેલા કર્મના સ્કંદ બનેલા કર્મ છે પ્રકૃતિઓ, એનો ઉપશમ કે ક્ષય એની મેળે સ્વયં થઈ જાય છે. કર્મના ઉપશમ આદિક છે તે તો પૂદગળની શક્તિ છે, તેનો કરતા હર્તા આત્મા નથી. એટલે જીવે તો શું કરવાનું છે કે આ ચાર સમવાયમાંના બધાની ચિંતા છોડી દેવાની છે. મોટે ભાગે કર્મ છે, કર્મ છે, કર્મ છે એમ માની અને કર્મ જ જાણે બધું કરે છે એમ માની અને પોતે પ્રમાદી થઈ ગયો છે ને, એ વાત એને ભૂલી જવાની છે. અત્યારે જૈન દર્શનની અંદર પણ મોટાભાગના લોકો કર્મ 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 કર્મને સમજ્યા વગર આવી જ માન્યતા લઈને બેઠા છે. કર્મ બધું કરે છે, કર્મમાં જ બધી તાકાત છે, કર્મ બહુ છે અને સ્ટ્રોંગ છે ને વગેરે વગેરે વગેરે. એક ભાઈએ કર્મ સંબંધીની 100 સ્લાઇડ પાવરપોઈન્ટમાં બનાવી, પણ એમાં એક પણ વાત એવી વાત નહોતી આવતી કે કર્મ કંઈ કરતું નથી, જીવ જે છે એ જ સર્વોપરી છે, કર્મ કર્મને કારણે બંધાય ને કર્મને કારણે કરી જાય, આવી તો વાત જ નહીં. કર્મને ભગવાન બનાવીને એ જ જાણે બધું એનું કરતો હોય એવી રીતે, જેમ હિન્દુ ધર્મની અંદર માન્યતા એવી વર્તે છે કે કોઈ એક ભગવાન છે એ ભગવાન બધું કરે છે, જગતનો કરતા હર્તા છે એ બધું કરે. એવી રીતે આ ભાઈએ કર્મને કરતા બનાવી દીધો હતો. બધી રીતે બધું તમારું કંટ્રોલ બધું કર્મના હાથમાં જ છે, કર્મ કરે તે જ થાય. એવી 100 સ્લાઇડ બનાવી દીધી અને મને રિવ્યુ કરવા માટે મોકલી. મેં એમની સાથે સંવાદ કર્યો, મેં એમને સલાહ આપી, મેં કીધું આપણે 15 મિનિટ બેસીએ અને મૂળ વાત તમે સમજો ને પછી જે તમને યોગ્ય લાગે એ સ્લાઇડ એમાં ઉમેરજો. મેં એક કંઈક કોમેન્ટ લખી એના ઉપરથી. પછી એમને બહુ ગમી ગયું કે ના ના આ વાત તો બહુ સરસ છે. એટલે પછી એમની સાથે બેસી અને વાત કરી એટલે પછી એમને એમાં એટલું એ વાતની સ્લાઇડ ઉમેરી દીધી કે ખરેખર જોવા જઈએ તો કર્મ કંઈ કરતું નથી, એ વાત એમણે ઉમેરી દીધી. કેમ કે એ વાતને તમે ન લો તો બધું એકાંત મિથ્યાત થઈ જાય. કર્મને જ તમે બધું બનાવી દો એમ ન હોય. કર્મ ખરેખર બીજું દ્રવ્ય છે અને એ દ્રવ્ય આત્માનું કંઈ કરતું નથી, આત્મા એનું કંઈ કરતો નથી. છતાં એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. કેવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે? કે આત્માના જેવા ભાવ હોય એ પ્રમાણે કર્મ બંધાય છે અને સાથે સાથે આત્મા પોતે પુરુષાર્થ કરી અને પોતાની શુદ્ધ દશાને પ્રગટ કરે છે તો પેલી બાજુ કર્મ જે છે તે ખરી જાય છે. આત્મા પોતે જ એવો પુરુષાર્થ કરે છે, ચારિત્રનો એવો પુરુષાર્થ ઉપાડે છે, પોતે પોતાના સ્વરૂપમાં લીન થઈ જાય છે, ધ્યાનમાં લીન થઈ જાય છે, તો પેલા 4 ઘાતી કર્મો જે છે એનો નાશ થાય છે, ખરી જાય છે અને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એમ નથી કે 4 ઘાતી કર્મોનો નાશ કરે એટલે કેવળ જ્ઞાન પ્રગટ થાય, એમ નથી. કેવળી ભગવાન ને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. તીર્થંકર ભગવાનને, અરિંદ ભગવાનને જયારે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે તો એ કર્મને શોધવા જાય છે કે લાવ ભાઈ હવે જ્ઞાનાવરણી તું આવ, હવે હું તારો નાશ કરું, એમ થાય છે. કે દર્શનાવરણી હવે તું આવ, હવે તારો હું નાશ કરું, કે મોહની હવે તું આવ, કે અંતરાય હવે તું આવ, તારો નાશ કરું, એવું કઈ 4 કર્મોને એ ઘાતી કર્મોને પકડવા બેસે છે અને પછી એક એકનો નાશ કરે છે? એવું નથી પ્રભુ. વસ્તુનું સ્વરૂપ જુદી રીતે છે. વસ્તુનું સ્વરૂપ તો એવું છે કે એ આત્મા પોતે શુદ્ધ નિર્મળપણે પરિણમન કરવાનો જે પુરુષાર્થ કરે છે અને પછી પોતાનું શુદ્ધ નિર્મળ પરિણમન થાય છે, પોતાના આત્મામાં જાય છે, એટલે આ બાજુ પેલા કર્મ જે છે ધાતી કર્મ એનો નાશ થાય છે, એટલે કે ખરી પડે છે, એ પછી રહેતા નથી. અને પછી 4 ઘાતી કર્મો ખરી પડ્યા છે તો બાકીના 4 ઘાતી રહ્યા છે એ પણ ખરી પડે છે. આયુષ્ય, નામ, ગોત્ર અને વેદની એ 4 અઘાતી છે, એ પણ પછી ખરી પડે છે, મુક્ત થાય છે, સિદ્ધશિલા ઉપર બિરાજી જાય છે, મોક્ષની ગતિને પ્રાપ્ત કરી ગયા છે. તો વાત અહીંયા એ ચાલે છે કે કર્મ જે છે એ ખરેખર જોવા જઈએ તો એનો કરતા હર્તા જીવ નથી. એટલે જીવનું કર્તવ્ય તો તત્વ નિર્ણયનો અભ્યાસ જ છે. શું કહ્યું છે અહીંયા? જીવનું કાર્ય શું છે? તો કે એ તત્વનો નિર્ણય કરે અને વારંવાર એનો નિર્ણય કરે અને એનો અભ્યાસ કરે. એ જ અભ્યાસનો અર્થ શું થાય? કે કોઈ પણ વસ્તુને બરાબર સમજી લેવી અને વારંવાર એ જ પછી પ્રયોગ કર્યા જ કરવો, કર્યા જ કરવો, એને અભ્યાસ કહેવામાં આવે છે. એટલે તત્વ નિર્ણયનો અભ્યાસ, જીવનું કર્તવ્ય તો તત્વ નિર્ણયનો અભ્યાસ જ છે. એમ નહીં કે આપણને સમજણ પડી ગઈ એટલે બસ હવે તો આવડી ગયું. ઘણાને એમ પણ માન્યતા છે, બિચારા ભોળા જીવો ને થોડુંક આ જ્ઞાન કંઈક દ્રવ્ય સ્ત્રોતનો અભ્યાસ થાય એટલે ખુશી થઈ જાય, આનંદમાં આવી જાય, તો બસ હવે મને સમજણ પડી ગઈ, મને હવે બધું આવડી ગયું, હવે શું કરવાનું રહ્યું? અરે પ્રભુ, એ તો સમજાયું તને, એનો અભ્યાસ કરીને તારે આત્મામાં જવાનું છે, એ વાત તો બાકી છે. એટલે તત્વ નિર્ણયનો અભ્યાસ પણ વારંવાર કરવો પડે. સમજાયું છે છતાં એ માન્યતાને ઘૂંટવી પડે, એવી ઘૂંટવી પડે કે માન્યતા બદલાય નહીં, એ માન્યતા જાય નહીં. એટલે તત્વ નિર્ણય, તત્વ નિર્ણયનો અર્થ શું થાય? કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તત્વાર્થ શ્રદ્ધાનમ એટલે એ તત્વાર્થ શ્રદ્ધા જે છે એ સમ્યક દર્શન છે. બીજું સૂત્ર છે ને તત્વાર્થ સૂત્ર ઉમા સાતીજીનું, એનું બીજું સૂત્ર તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. એટલે તત્વનો નિર્ણય, તત્વ એટલે નિર્ણય એટલે જગતના જે કંઈ પદાર્થો છે એ બધા જેમ છે તેમ જ સમજવા, જીવને જીવ સમજવો અને પૂતગળને પૂતગળ સમજવું અને એ પ્રમાણે જ પછી પોતે માન્યતા ધરાવવી, એમાં ક્યાંય બદલાઈ જવું નહીં, એવી જ શ્રદ્ધા બરાબર યથાર્થ કરવી. એટલે એનો અભ્યાસ વારંવાર કરવો પડે. એટલે જીવનું કર્તવ્ય એ જ છે કે તત્વ નિર્ણયનો અભ્યાસ જ કરે. પછી કહે છે કે તે કરે ત્યારે દર્શન મોહનો ઉપશમ સ્વયં થાય છે. દર્શન મોહ એટલે મોહની કર્મની પ્રકૃતિ, એમાં દર્શન મુનિની મિથ્યાત્વ જે છે એ સ્વયં જાય છે, તત્વનો નિર્ણય એને થઈ જાય છે, એટલે કે જગતના જે જ્ઞેય છે તે બધા જેમ છે તેમ એને સમજાઈ જાય છે બરાબર, એટલે સ્વયં પછી એની માન્યતા બદલાય છે, એટલે એને દર્શન મોહનો ઉપશમ થાય છે. પણ કર્મની અવસ્થામાં જીવનું કાંઈ કર્તવ્ય નથી, પણ કર્મને એ કંઈક બીજી રીતે કંઈક કરી નાખે, એનો દર્શન મોહનો ક્ષય કે ઉપશમ કરી નાખે, એમ કંઈ જીવ કરી શકતો નથી. એ પોતે પોતાનું જે કર્તવ્ય છે એ પોતે જ્ઞાન કરે છે, તો જ્ઞાનમાં એને સાચું જ્ઞાન કરવાનું છે, અને સાચું જ્ઞાન થશે તો સાચી શ્રદ્ધા થશે. એટલે એનું કર્તવ્ય તો માત્ર એ જ છે, એ પોતે જ્ઞાયક રૂપે પરિણમે, જ્ઞેયને જ્ઞેય તરીકે જાણે અને બીજું કંઈ ન જાણે, જગતના બધા જ પદાર્થો બધા જ જીવોને જેમ છે તેમ સમજે, જીવને જે જે પર્યાય છે એ પર્યાય રૂપે ન જાણતા જીવ રૂપે જાણે, મનુષ્યને મનુષ્ય રૂપે ન જાણતા મનુષ્યની તો પર્યાય છે અને પોતે જીવ છે એમ સમજે, તો એ સાચી શ્રદ્ધા થઈ, ને પછી એવી સાચી શ્રદ્ધા રૂપે જ એના બધા પરિણામો થાય, તો એને સાચો તત્વનો નિર્ણય થયો. અને એવી સાચી શ્રદ્ધા અનુભવ દ્વારા થાય છે, એટલે કે સમ્યક દર્શન દ્વારા થાય છે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થાય છે અને સાચી શ્રદ્ધા થાય છે. એટલે એવી સાચી શ્રદ્ધા થાય એટલે આપોઆપ પેલું દર્શન મોહનીય કર્મ જે છે એનો ઉપશમ થાય કે ક્ષય થાય કંઈ પણ થાય, પણ એમાં જીવ એમ ધારે કે લાવ હું દર્શન મોહનીયને પકડી અને એને એને દૂર કરું તો એમ ન થાય, એ રીત નથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આવતી વખતે પ્રશ્ન 127 થી આગળ વાત કરીશું. કોઈ પ્રશ્નો હોય તો પૂછો. પ્રશ્ન નથી તો પછી ફરી પાછો આજનો સ્વાધ્યાય જે છે ફરીથી વાંચી જજો. જય જીનેન્દ્ર.